સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 166, પ્રસારણ તારીખ 22 એપ્રિલ 2010.
નમસ્તે દાનસંગભાઈ.
અરે વાહ વાહ, લ્યો લ્યો, કેવું ઉપડે આ તમે આ બાજુ ક્યાંથી?
એ નમસ્તે મોહનભાઈ, નમસ્તે નમસ્તે. આવો આવો લક્ષ્મીબેન, આવો.
હા હો, એ પણ તમે આમ બાર ઓટલે કા ઉભા? આ ઉમા ભાભી કે શંકરભાઈ માંથી કોઈ હાજર નથી?
મને ઈ જ નવાઈ લાગે છે. પાડોશીએ કીધું કે એમને કઈક વોશિંગ્ટનનું કામ આવી ગયું છે, એટલે આપણે ત્રણે જ ખેડૂત ભાઈ બેન વારે વાત કરવાની છે.
પણ આ તો ગોટો થયો. મારે તો આજ બિયારણ ની જ વાત પૂછવી હતી. લ્યો,
એમાં હું તમ તમારે જરાય મૂંઝાશો નહીં. હું ડાક્ટર પરાશરાજીને મળીને હંધીએ વિગત લખીને લેતો જ આવ્યો છું. બોલો, હું પૂછવું છે?
આપણે ખેડૂને બીજું હું પૂછવાનું હોય હે, ઈ જ કે આ તડકા ધોમ પડવા માંડ્યા છે, એટલે મોટા ભાગના ખેડૂએ જમીન તો હળીને તપવા મૂકી દીધી હશે.
અરે મેં તો ડીએસસી માં પરેશભાઈ પૂછી હઠીલા નિંદામણ ના નાશ હાટું દવાઓ સાંટી દીધી છે, પણ ઝાલી દી પછી વાવવાની તૈયારી કરતી વખતે કઈ કઈ કાળજી લેવાની ને બિયારણ પસંદ કરતી વખતે હું હું ધ્યાન રાખવું જોવે, ઈ જ પૂછવાનું છે.
મોહનભાઈ, ડાંગર નું ધરુવાડિયું કરવાનું હોય તો જુદી વાત છે. બાકી તો ડાંગર હોય કે બાજરી, કપા હોય કે મગફળી, કે પછી દિવેલા વાવવાના હોય તો જમીન ની સકાશણી તો અચૂક કરાવી જ લેવી જોવે.
ઈ સાચી વાત હો, નહીતર દુખતું હોય પેટ ને કૂટવી માથું, એના જેવો ઘાટ થાય. આ જમીન માં ન ખૂટતું હોય ઈ તત્વ વધારે નાખવી, અને જેની ખેંચ હોય ઈ તત્વ નાખવી જ નહીં, તો ગમે એટલું વધારે ખાતર નાખવી ને તોય ઉપજ તો આવતી હોય એટલી જ આવે.
અરે કેટલી વાર તો ગયા વખત કરતા ઓછી આવે, એટલે પછી વાંક કાઢવી જમીન નો કે બિયારણ નો.
મોહનભાઈ, આવી ઝીણી ઝીણી વાત ધ્યાનમાં રાખવી તો કોઈ દી દુખી થવાનો વારો આવે જ
નહીં,
અને જો પાકું આયોજન કરવી તો હંધોઈ ધાર્યા પ્રમાણે જ થાય.
તમારી હંધી વાત હાસી, પણ પાકું આયોજન કરવું કેવી રીતે?
સાંભળો, આપણા ગુરુજી ડાક્ટર પરાશરાજી એ તો એમ જ કીધું છે કે પછેડી જેટલા નહીં એના કરતા 2-4% ટૂંકા રે, એ રીતે જ પગ લાંબા કરવાના.
એ વાત સાચી.
એટલે કે પૂગી વળે એટલું પાણી બિયારણ કે ખાતર દવાની જોગવાઈ રાખીને જ ચોમાહામાં બિન પિયત વિસ્તારમાં વાવણીનું આયોજન કરવાનું.
પણ એ વાત ધ્યાન હું રાખવું જોઈએ, એ વાત કરો.
લે, આ તમે વળી કા ભૂલી જાઓ, તેદી શંકરભાઈ નહોતા કેતા કે શિયાળાના પાકનો વિચાર ચોમાહાની વાવણી પહેલા કરવાનો?
સાચું કહું ને તો મેં તે દિવસે નકરી હાય હા જય કરી રાખી હતી, પણ જાદુ કઈ સમજાણું નહોતું આપણને.
એમનું કહેવાનું એમ છે કે જે જમીન માં ચોમાહુ પાક વાવીશ એમાં જો લાંબા ગાળાનો એટલે કે 4-5 મહિના ઉભો રે એવો પાક વાવી
બરાબર,
તો સીધી વાત છે કે ઘઉં જીરું કે દિવેલા જેવો પાક વાવવામાં મોડું થઈ જ જવાનું છે. એટલે જો શિયાળુ પાક વહેલો વાવો હોય તો ચોમાહુ પાક પણ 3-4 મહિને નીકળી જાય એવો જ વાવવો જોઈએ.
અને વહેલો પાક લેવો હોય તો બિયારણ ની જાત વહેલી પાકે એવી જ પસંદ કરવાની, ખરું ને દાનસંગભાઈ?
બરાબર છે, એ પ્રમાણે જ કરવાનું.
હાલો, એ તો ધ્યાન રાખવું, પણ બીજી કાળજી શું રાખવાની?
હું તમે મોહનભાઈ ભલામણ, ઓલી કહેવત છે ને, જેવા દેવ એવો પ્રસાદ. હવે બિયારણ પસંદ કર્યું હોય ઝટ ઉકલી જાય એવું, અને જાત જાતના ખાતર ની થેલીઓ ની થપ્પી મારી દઈ તો એ નકામી જ પડી રહેવાની છે. બિયારણ બદલાય એટલે ખાતર નું પ્રમાણ અને જાતે બદલાવાના જ છે.
આ દાનસંગભાઈ, તમારા ભાઈ નું તો એવું છે ને કે જાજી માહિતી ભેળી થઈ જાય તો ગોટે ચડી જાય.
લે, તો સોખવટ કરવામાં શું જાય છે, પાછળ થી પસ્તાવું એના કરતા પેલા જ પૂછી લેવાનું. હું તમને મારી જ વાત કરું. લ્યો, જો છે મારે ભૂંભલી વાડી માં 2 કુવા છે, જમીને ઝાઝી
છે,
કદાચ વસમાં વરસાદ વહેલો મોડો થાય તો કુવાના પાણી થી પિયત કરવા મોટર અને ડીઝલ મશીને છે. હા, અને મિતિયાળામાં પાણી ની ખાસ સગવડ નથી તો ન્યા વાવવા નોખી જાતનું જ બિયારણ લેવું પડે ને. આમ તો
મોહનભાઈ, આપણે ન્યા ચોમાસામાં વરસાદના દી આમે ઓછા જ હોય છે, બરાબર છે? એટલે જો પાણીની પૂરતી સગવડ ન હોય તો ઓછામાં ઓછા દીએ પાકે એવી જાત જ વાવવાની,
બરાબર?
લાંબુ જોખમ રાખવાનું જ નહીં.
પણ મેં તો સાંભળ્યું છે કે હવે તો થોડા દીમાં પાકી જાય ને ક્યારડામાં પાણી ભરેલું ન રાખવું પડે એવી ડાંગરની જાત હોત વિકસાવી છે.
તો એ વાત સાચી જ છે. પીએચસી 801 અને પીએચસી 807 નામની કઈક શંકર ડાંગર વૈજ્ઞાનિકો વિકસાવી છે.
હા તે હે દાનશંકભાઈ, પણ એનો ફાયદો શું?
તમે મને કહો કે સામાન્ય રીતે ડાંગર પાકે કેટલા દિયે?
આમ જોવો ને તો 4.5 મહિના તો થાય જ.
એટલે કે 135 સાલી દીતો થાય જ
થાય ને, બરાબર છે. અને જો ઓલી સુધારેલી જાત IR66 કે GR7 જેવી જાત વાવવી તો કદાચ 115 દિયે પાકે. આ 801 કે 807 જાતે પાકે તો એટલા જ દિયે, પણ મોટો ફાયદો ઈ કે ઓલી જૂની જાત કરતા 70-80% વરસાદ થાય તોય ઉપજ તો હોય 100% જ આવે. 807 તો 95 દીમાં પાકી જાય. વળી બિયારણ 1 એકરે 100 કિલો જ જરૂર પડે લ્યો.
અને બીજા પાકને પિયત દેતા હોય એમ જ પિયત દેવાનું.
આ એમ જ ક્યારડામાં પાણી ભરી રાખવાની જરૂર જ નહીં.
કેવો પડે ભાઈ, કેવો પડે, તો પાણીનો હારો ફાયદો થઈ જાય.
હા તો વળી પાછું આ નવી જાતે કરમોડી જેવા ફૂગથી થતા રોગનો સામનો તો એટલો જ કરે.
દાનશંકભાઈ, આ રોગ ને જીવાત નો આવે અને આવે તો પાક જ એનો સામનો કરે એ તો હવે બહુ જરૂરી થઈ ગયું છે. હો
હા, અને પાછા ડીએસસી અને સજ્જતા સંઘ તો આમે મોંઘા ભાવની રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરનો વિરોધ કરે છે.
સાચી જ વાત છે ને, જેટલા રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓ ઓછા વાપરશું એટલો આપણને પૈસાનો, જમીનને અને પર્યાવરણને ઓછા બગાડવાનો અને એ ઉપજ ખાનારને પોષણ તથા હવાદનો ફાયદો થવાનો છે.
આ મારો તો એક જ મત કે બિયારણ જ એવું વાવવાનું કે એમાં રોગ અને જીવાત ઓછા જ આવે, અને જો આવે તો દેશી, નહીતર ઓલી કેવી કે ઓલી આ સજીવ.
હા હા, સજીવ એટલે કે જૈવિક દવાઓ જ વાપરવાની.
હા, તો એમાં તો ફૂગ ન આવે, એ હાટું ઓલી જૈવિક ફૂગ નાશક ટ્રાયકોડર્મા વીરડીનો પટ દેવાની ભલામણ તો DSC માંથી પરેશભાઈ અને ગુરુજી એ કેટલી વાર કરી છે.
મોહનભાઈ, પટ તો દેવાનો જ, પણ વાવણી પછી 3-4 દિયે જમીનમાં ભેજ હોય ન્યા સુધીમાં ભીની માટીમાં ભેળવી અને ઉગતા પાકમાં વેરી નાખવાની, એટલે ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને ઓછામાં ઓછા નુકસાને પાકને ફૂગ હામું રક્ષણ મળી જાય.
એમ તો આ દિવેલામાં હવે ચૂસ્યા નુકસાન ન કરે ઈ હાટું કઈક નવી જાતનું બિયારણ તૈયાર કર્યું છે ને?
લે લે, એ તો મને પૂછ્યું હતો એ કઈ દેત. મેં એક દી ડીએસસી ની ઓલી દિવેલાની માહિતી માંથી વાંચી મારી ડાયરી માં લખી જ રાખ્યું છે.
લે, પણ તો કયો તો ખરા કે દિવેલા ના બિયારણ ની ખાસિયત શું છે?
જો સાંભળો, એમાં છે ને છોડ ઉગે કે તરત એના થડ થી લઈને પાંદડા સુધી બધે ઝીણી ઝીણી રૂવાટી ઉગે છે.
સમજાઈ ગયું. શુષ્યા ને તો પાન ને કુણી ડાળીઓ ઉપર ખરવડવા પાન કે થડ ને ડાળીઓ રૂવાટી વગર ની હોય તો જ ભાવે. રૂવાટી હોય એટલે ખરવડી હકે નહી, એટલે રસ સુહી હકે નહી, અને શુષ્યા એની મેળે જ ભૂખ્યા મરી જાય.
બોલો કેવો હારો ઉપાય હે? આ એક પૈસા નો હોય, દવાનો ખર્ચો નહીં અને દવા સાટવાની મજૂરી નહી.
પણ મને ડાક્ટર પરાશિયાજી એ કીધું તું કે પાક ભલે ગમે હોય, બિયારણ લેતી વખતે અમુક ધ્યાન તો રાખવું જ પડે. હો હા, તો ઈ મુદ્દા જરાક વિગતવાર સમજાવવાનું દાનશંકભાઈ.
પહેલો મુદ્દો તો એ જ છે કે જેમ દવા અમુક મહિના કે વર્ષ પછી નકામી થઈ જાય છે એમ બિયારણ માં થાય છે.
એટલે તમારું કહેવાનું એમ થાય છે કે બિયારણ એ જેટલું નવું હોય એટલું સારું?
લે, એ તો એક ને એક બે જેવી વાત છે.
તો પછી
બિયારણ જો નવું હશે તો ઝટ ઉગશે ને ઉગવાના ટકા વધારે હશે તો ખેતરમાં ખાલા નહીં પડે.
અને આપણો તો એક જ આગ્રહ કે વેપારી ભલે ગમે એવા આંબા આંબલી દેખાડે ને, પણ બિયારણ નું પાકું બિલ લેવાનું લેવાનું એટલે લેવાનું જ.
મોહનભાઈ મોહનભાઈ, નકરું બિલ લીધે વાત ન પતે.
તો
ઈ બિલ માં બિયારણ નું ક્યારે પેકિંગ કરવામાં આવ્યું છે, એનો લોટ નંબર શું છે અને બિયારણ ને કઈ કઈ દવાનો પટ દીધેલો છે ઈ વિગત હોત વેપારી પાસે લખાવી જ લેવાની.
બરાબર છે.
ને ઘરે આવીને બિલ જયારે જરૂર પડે ઈટાણે મળી હકે ઈ રીતે વ્યવસ્થિત ફાઇલ કરી અને ઈ પાક વાવ્યા પછી પાકીન પાક ઘરમાં જાય ન્યા સુધી તો હાશવી જ રાખવાનું.
દાનસંગભાઈ હું તો છે ને ઈ બિલ ની ભેળી બિયારણ ની ખાલી કોથળિયું હોત બરોબર હાંસવી મૂકી જ રાખું. કાલ હવારે બિયારણ નો વેપારી કે એગ્રો વાળો એમ કે મેં દીધેલા બિયારણ ની કોથળિયું દેખાડો તો તરત સાબિતી દઈ દેવાય.
ટૂંકમાં એમ કહેવાને કે બિયારણ વેચનારા હારે ગમે એવો સંબંધ હોય પણ આખું મિશીન વિશ્વાસ મૂકવાનો જ નહીં અને પાકી ખાતરી પછી જ બિયારણ ખરીદવાનું. શું કહો છો
મોહનભાઈ? ડીએસસી અને સજ્જતા સંઘ તો એટલું જ ઈચ્છે છે કે એકે એક ખેડૂત જાગૃત થાય.
તે ઈ હાટું તે આ સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગની ભેગા ખેડૂત સંમેલન અને અવાજ ઓટલાની સેવાએ ચાલુ કરી જ છે ને.
એટલે હા, યાદ આવ્યું, યાદ આવ્યું. પરેશભાઈ કહેતા હતા કે સજ્જતાનો સંઘના 150 હપ્તાના માનમાં આવતા મહિને એટલે કે મે મહિનાની 5મી અને 6ઠી તારીખે એમ બે દી શ્રોતા સંમેલન નું આયોજન કરવાના છે.
કેવું પડે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, તો તો હે ને આપણે ખાસ આવશું હો લક્ષ્મી.
હા તો આવું તો જોવે જ ને.
પણ ના, આ વખતે એવું નથી કરવાના. આ વખત દરેક જિલ્લામાંથી 2-4 પ્રતિનિધિ શ્રોતા ખેડૂતોને જ સંમેલનમાં બોલાવવાના છે.
લે બોલો.
એટલે પરેશભાઈ અરે વાત કરીને પૂરી સોખવટ કરીને પછી જાજો. અને જેને આવવાનું કહેવામાં આવે એ જ સંમેલનમાં આવે. બાકીના ને સંમેલનનો રિપોર્ટ અને તારણ આપણા આ કાર્યક્રમમાં જ સાંભળવા મળી જશે.
એમ તો મેં એમને ફોન કર્યો હતો ત્યારે અવાજ ઓટલામાં કઈક ફેરફાર કરવાની વાતો કરતા હતા. એ શું છે?
હા જો, એ વાત કરવાની રહી જાત.
હા,
ડીએસસી નો અવાજ ઓટલો એટલે કે 0-27-17-23-47-41 હવે કઈક નવા સ્વરૂપે શરૂ થવાનો છે. એટલે હાલ એની સેવા 30મી તારીખ સુધી બંધ રાખી છે.
એ ભાઈઓ બહેનો, સાંભળ્યું ને હું કીધું દાનસંગભાઈ? હે, આમાં હાલ સીઝન નથી એટલે ડીએસસી ના અવાજ ઓટલા ઉપર હાલ 30મી તારીખ સુધી ફોન કરશો જ નહીં. આ
પણ આ 0-27-17-235-995 ઉપર ફોન કરીને તો જવાબ દઈ હકાય ને?
પણ સવાલ તો પૂછવા દો મોહનભાઈ. આજનો ઇનામી સવાલ શું રાખશું?
હા, એમ કરો યા દાનસિંગભાઈ, ડાંગર ની 2 નવી શંકર જાત કઈ છે ઈ જ પૂછી લ્યો ને.
એ બરાબર છે. તો ભાઈ બહેનો, આજનો ઇનામી સવાલ ઈ છે કે ડાંગર ની 2 નવી શંકર જાત કઈ છે જે 3-3.5 મહિનામાં જ પાકી જાય છે?
હમણાં મેં કીધો ઈ નંબર ઉપર નોંધાવી દો તમારો જવાબ.
એટલે આજ 166મી કડીનો હાસો જવાબ દેનારાની જેમ 2 જણાને ડ્રોમાં ઇનામ તો મળવાનું છે.
ઈ ઇનામ જીતનારાના નામ તો પરેશભાઈએ મોકલાવી જ દીધા છે. લ્યો વાંચો.
લાવો લાવો લાવો, હું વાંચું. લાવો. હા તો ભાઈઓ બહેનો, 151 રૂપિયાનું બીજું ઇનામ જીતી જાય છે જિલ્લો જામનગર, તાલુકો ભાણવડ, ગામ ગુંદલાના મેરામણભાઈ લખમણભાઈ ડાંગર.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામ તાજપરના ખેરાડિયા રમેશભાઈ ભોળાભાઈ.
એ તમને બેને અને બીજા હંધાય ને આ દાનસંગભાઈ ના ગાહડી બાંધી ધન્યવાદ.
આ તમ તમારે ગમે એવી ખેતીની મૂંઝવણ હોય ફોન કરતા રહેજો કે ટપાલ લખજો, ઈનો ઉકેલ મળશે ઈ નક્કી.
સરનામું તો મોઢે જ હોય. સજ્જતાનો સંઘ, લાવે ખેતીમાં રંગ, ડીએસસી, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
હા, અને ફોન કરશો કે ટપાલ લખશો તો તમારી મૂંઝવણ ઉકેલશે એટલે ખેતી સુધરશે. તો તમે આબાદ થાહો એટલે ઓલું હું કે છે
યુરોપિયન યુનિયન ના સ્કેલ કાર્યક્રમ હેઠળ,
હા, આગા ખાન ફાઉન્ડેશન ની સહાયથી ડીએસસી અને સજ્જતા સંઘ દ્વારા તમારા સુધી લવાતી આ વાત કઈક લેખે લાગશે.
એટલે સંબંધ જાળવી રાખજો અને ગરમીમાં તમારું ઘોરનું અને મોલનું ધ્યાન રાખજો બાપા. એટલી ભલામણ હારે કહી દે.
નમસ્તે, આવજો.